જય જીનેન્દ્ર બધાને. આપણે નિમિત્ત ઉપાદાનના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો ઉવજ્જયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો આપણે ઉપાદાન નિમિત્તની ચર્ચા ચાલી રહી છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધારે એનો અધિકાર નંબર 6, એમાં આપણે શેની ચર્ચા કરી રહ્યા છે કે કાર્ય કારણ વ્યવસ્થા. જો આપણે આ સ્ક્રીન પર આપણે ચાર્ટ પણ દેખાય છે તો એને કારણ કાર્ય વ્યવસ્થા કહો, ઉપાદાન નિમિત્ત સંબંધ કહો, અથવા જ્યારે નિમિત્તની અપેક્ષાએ વાત થાય ત્યારે કાર્યને નૈમિત્તિક કહેવાય છે, તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહો, અથવા જ્યારે ઉપાદાનની અપેક્ષાએ વાત થાય ત્યારે કાર્યને ઉપાદેય કહેવાય છે, તો ઉપાદાન ઉપાદેય સંબંધ કહો. બધું એક જ સિદ્ધાંતને દર્શાવવાના જુદા જુદા શબ્દ છે. ફરી શેની વાત ચાલે છે? ઉપાદાન નિમિત્ત સંબંધ અથવા કારણ કાર્ય વ્યવસ્થા અથવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ, ઉપાદાન ઉપાદેય સંબંધ, બધું એક જ વસ્તુને દર્શાવે છે. આપણે લાસ્ટ ક્લાસમાં ચર્ચા થઈ હતી અને મને એક બે જણનો ફોન પણ આવ્યો અમુક ક્વેશ્ચન પૂછવા માટે. આપણે ઉદાહરણ શું લીધું હતું કે મુનિરાજને કેવલ જ્ઞાન પ્રગટ થયું, તો કેવલ જ્ઞાન પ્રગટ થવારૂપ કાર્ય, એ કાર્યનું કારણ કોણ છે? એ કાર્યનું કારણ કોણ છે? તો એક બાજુ શું થયું? નિમિત્તની દશામાં નિમિત્તની અપેક્ષાએ ત્યાં ચાર ઘાતી કર્મનો નાશ થયો, અથવા તો જ્ઞાનાવરણાદિ કર્મનો નાશ થયો કે જેને કારણે મુનિરાજને કેવલ જ્ઞાન પ્રગટ થયું. તો ઘાતી કર્મનો નાશ થવો એ નિમિત્ત કારણ છે અને કેવલ જ્ઞાન પ્રગટ થવું તે કાર્ય છે. બરાબર. સિમિલરલી એ કેવલ જ્ઞાન પ્રગટ થવામાં ઉપાદાન કારણ કોણ? ઉપાદાન કારણ કોણ છે? એક તો ત્રિકાળી ધ્રુવ જીવ તત્વ કે જેનામાં જ્ઞાન ગુણની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવાની શક્તિ છે, માટે એ ત્રિકાળી ધ્રુવને ત્રિકાળી ઉપાદાન કારણ કહેવાય છે. પણ ત્રિકાળી ઉપાદાન કારણ તો અનાદિ અનંત મોજુદ હતું ને જીવમાં, તો પછી પહેલા કેવળ જ્ઞાન કેમ ન થયું? કેમ કે ત્યાં ક્ષણિક ઉપાદાન ત્યારે જ હાજર થયું. ક્ષણિક ઉપાદાન કોણ છે? કે એ સમયમાં એ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થવાની યોગ્યતા. ફરીથી, એ સમયે એ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થવાની યોગ્યતા જે છે તે ક્ષણિક ઉપાદાન છે. હવે એના પણ બે પ્રકાર છે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા. એટલે કે મુનિરાજ એ પોતાના આત્માના ધ્યાનમાં એવા અંતર્લેપ થયા, એવા નિમગ્ન થયા કે એમને વિશુદ્ધિ વધતી ગઈ વધતી ગઈ અને સામે કર્મોની અવસ્થા હીણી થતી ગઈ. ત્યાં તે મુનિરાજ શ્રેણીમાં ચડ્યા અને કેવલ જ્ઞાન લેવા માટે બસ વિતરાગી થઈને 12મા ગુણસ્થાનમાં પહોંચીને તૈયાર જ છે. તો અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સુધી પહોંચ્યા છે. બરાબર. અને હવે એ જ સમયની પર્યાયમાં કેવલ જ્ઞાન ઉત્પન્ન થવાનું સામર્થ્ય, કેવલ જ્ઞાન ઉત્પન્ન થવાની યોગ્યતા હોવી, એને કહેવાય તત્ સમયની યોગ્યતા. આ બધા કારણો છે. અને કાર્ય શું થયું? કે બસ એ સમયમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું, એ કાર્ય છે. જે કાર્ય છે તે પર્યાય છે, એ દ્રવ્યની પર્યાય છે. અને યોગ્યતા છે એટલે કે જે ઉપાદાન કારણ છે એ કારણ છે, કારણ પર્યાય નથી. એટલે કેવળ જ્ઞાન જ ઉપાદાન છે એમ કન્ફ્યુઝ ન કરવું. જો ઘણા કન્ફ્યુઝ થઈ જાય, કેવળ જ્ઞાન ઉપાદાન અને કર્મનો નાશ તે નિમિત્ત, ખ્યાલ આવે છે ને? જો આવી રીતના કન્ફ્યુઝ ન થવું. કેવળ જ્ઞાન તો કાર્ય થયું અને ત્યાં એ પર્યાયમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ, કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવાની યોગ્યતા તે ઉપાદાન અને સામે કર્મનો નાશ થવો તે નિમિત્ત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ તે થયું કાર્ય. બરાબર? તો આ આપણે આ સંબંધને આપણે ડિટેલમાં પ્રશ્નોત્તર માળાના માધ્યમથી જોઈ રહ્યા છે. આપણે પ્રશ્નોત્તર માળામાં લાસ્ટ ટાઈમ 406 ક્વેશ્ચન સુધી થયું હતું. જો લાસ્ટ ટાઈમ જે આપણે ક્વેશ્ચન જોયા એ ફરીથી જરાક રિવાઇઝ કરી લઈએ છે. આપણે 404થી જોવાનું શરૂ કર્યું હતું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે હોય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ફક્ત એક જ સમયે હોય છે, જ્યારે કાર્ય થાય છે ત્યારે. જ્યારે ઉપર કાર્ય, ઉપર આપણે જે ચાર્ટમાં જ્યારે કાર્ય થયું ત્યારે જ ઉપાદાન જે એ કાર્ય થવાની યોગ્યતા અને નિમિત્ત એમાં સહચારી, એમાં અનુકૂળ જે પદાર્થો હોય, પર પદાર્થો, એને નિમિત્ત કહેવાય છે. તો નિમિત્ત નૈમિત્તિક એટલે નિમિત્ત અને કાર્ય સંબંધ ક્યારે થાય, કે જ્યારે કાર્ય થયું એક સમયમાં નિમિત્ત અને કાર્યનો સંબંધ થાય છે. એના પછી આપણે શું જોયું હતું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધના અમુક ઉદાહરણો આપો. તો આ કેવળ જ્ઞાનનું ઉદાહરણ આપણે હમણાં જ જોયું. સમ્યક દર્શન અને નૈમિત્તિક છે અને સમ્યક જ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે. એટલે એક બાજુ દેશના ઉપલબ્ધ થવી તે નિમિત્ત, એ જ સમયમાં એ જીવની દેશના ગ્રહણ કરવાની અને એના પર વિચાર કરવાની યોગ્યતા એ છે ઉપાદાન, અને એ જ સમયમાં એ જીવ પાંચ લબ્ધિરૂપ પરિણામોમાં આગળ વધીને ત્રણ કરણ પરિણામ કરીને સમ્યક દર્શન પ્રગટ કરે છે એ એમનું કાર્ય. ખ્યાલ આવે છે? એવી રીતના આપણે બીજા પણ ઉદાહરણો જોયા હતા. હવે આગળ વધીએ. જો એના પછી આપણે 406માં એક આ બનારસી વિલાસ છે એમના આધારે આપણે અમુક છંદથી આપણે અમુક ગાથાઓથી સંવાદ જોયો હતો. આઈ વોન્ટ ટુ મેક સમ કરેક્શન જે લાસ્ટ ટાઈમ મેં મિસ્ટેક કરી હતી. લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું આ બનારસી દાસજીએ રચેલા નાટક સમયસારમાંથી છે, વિચ વોઝ રોંગ, એ મિસ્ટેક હતી. બનારસી વિલાસમાંથી લેવામાં આવ્યું છે. સેકન્ડ, ઘણી જગ્યાએ હું બોલ્યો તો આચાર્ય એમ કહે છે, પણ એકચ્યુઅલી બનારસી દાસજીએ લખ્યું છે એટલે પંડિતજી એમ કહે છે, એમ સમજ્યું. તો લાસ્ટ ટાઈમ આપણે આમાં શું જોયું હતું કે આમાં શિષ્ય પહેલા પ્રશ્ન પૂછે છે કે ભાઈ ગુરુના ઉપદેશ વગર ઉપાદાન શું કરે? જ્યાં ગુરુનો ઉપદેશ મળતો નથી ત્યારે જીવને એ યોગ્ય કાર્ય પણ થતું નથી, કેમકે ગુરુનો ઉપદેશ જ નથી. જેવી રીતના કોઈ જીવ, કોઈ મનુષ્ય બે પગથી ચાલે છે, હવે એક પગ ના હોય તો ચાલવામાં આધીન નથી. એવી રીતે, બસ એવી જ રીતે તમે એમ તો કહો કે શિષ્યની યોગ્યતા અને ગુરુનો ઉપદેશ એ બે જાણે બે પગની જેમ ચાલે છે, 50-50 તો કહો. તો એમાં એમાં ગુરુ શું ઉપદેશ આપે છે? ગુરુ કહે છે કે જ્ઞાન નયન ક્રિયા ચરણ, એટલે એક બાજુ કીધું દર્શન, સમ્યક દર્શન અને જ્ઞાન, અને બીજું સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન ને જ્ઞાન અને સમ્યક ચારિત્ર, દોઉ શિવ મગ ધાર, શિવ જે મોક્ષ માર્ગ છે એ બેને મળીને થાય છે. સમ્યક દર્શન ને જ્ઞાન અને ચારિત્ર, અથવા ત્રણ કહો તો સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર. તો જ્યાં ઉપાદાન નિશ્ચય છે ત્યાં નિમિત્તને વ્યવહાર ફક્ત કહેવામાં આવે છે. એટલે ખરી રીતે કાર્ય તો ઉપાદાનથી જ થાય છે અને નિમિત્તને ફક્ત વ્યવહાર હોવાનો આરોપ આપવામાં આવે છે. પછી એના પછીની ગાથામાં ગુરુ શું કહે છે કે ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય. જ્યાં ઉપાદાન પોતાનો ગુણ છે ત્યાં પર પદાર્થ તો હાજર હોય જ છે. પર પદાર્થ તો દર સમયે હાજર છે ને વિશ્વમાં. તો જ્યાં પોતાનો ગુણ પ્રગટ થાય ત્યાં કોઈ પણ પર પદાર્થ હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ આ નિમિત્ત પર પદાર્થ છે અને ઉપાદાન નિજ ગુણ છે, પોતાનો ગુણ છે, જેની અંદર કાર્ય પ્રગટ થવાનું છે એ ઉપાદાન છે. જો આ પોઈન્ટ જરા ધ્યાનમાં આપજો. આપણે શું જોયું? કારણ બે છે, એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ. અનેક કાર્ય થયું, બરાબર. આપણે ત્રણ વસ્તુ જોઈ, નિમિત્ત, ઉપાદાન ને કાર્ય. તો જે કાર્ય થયું છે એ કાર્ય વાસ્તવિક રીતે તો ઉપાદાનની પર્યાયમાં થાય છે, ખ્યાલ આવે છે ને? કાર્ય થયું છે એ વાસ્તવિક રીતે તો ઉપાદાનની પર્યાય છે, નિમિત્તની પર્યાયને કાર્ય ન કહેવાય. નિમિત્તની જે પર્યાયમાં જે થાય છે એ એક સમયનો નિમિત્તની પર્યાય છે, અને ઉપાદાનની એક સમયની પર્યાય એને કાર્ય કહેવાય છે, અને એ સમયની યોગ્યતા એને ઉપાદાન કહેવાય છે, ખ્યાલ આવે છે ને? એટલે ઉપાદાન અને કાર્ય એક જ દ્રવ્ય છે, અને નિમિત્ત છે જુદું દ્રવ્ય છે. ફરીથી, નિમિત્ત છે જુદું દ્રવ્ય, પર પદાર્થ છે, અને ઉપાદાન અને કાર્ય જેમાં થાય છે એક જ પદાર્થ છે. માટે ઉપાદાન અને નિમિત્ત એ વચ્ચેનું ભેદ વિજ્ઞાન, એ વચ્ચેનું ભેદ વિજ્ઞાન જે કોઈ કરે છે તો બસ એવા વિરલા જીવો જ હોય છે, ખ્યાલ આવે છે ને? પછી સામે ગુરુ પણ ઉદાહરણ આપીને કહે છે કે જેવી રીતના સૂર્યનું વિમાન છે એ એક ચક્રથી ચાલે છે, એક જ ચક્રથી ચાલે છે, એવી જ રીતે ઉપાદાનમાં કાર્ય પોતાની યોગ્યતાથી જ થાય છે. ત્યાં નિમિત્તનું શું કામ છે, નિમિત્તનો શું દાવ, ખ્યાલ આવે છે ને? પોતાની જ યોગ્યતાથી એ થાય છે, એમાં નિમિત્તનું કઈ કાર્ય નથી. નિમિત્ત તો ત્યાં બસ મોજૂદ છે, ફક્ત હાજર હોય છે, એટલે એનું જ્ઞાન કરાવે છે. હવે જો આગળ જોઈએ, આજથી આપણે 407મો ક્વેશ્ચન ચાલુ કરીએ છીએ. જો 407માં એ બનારસી વિલાસમાંથી જ આગળ સંવાદને હજી આગળ વધારે છે, તો શિષ્ય અહીંયા શું કહે છે, જો પાછો શિષ્યનો ક્વેશ્ચન છે. હો જાને થાય કહી ઉપાદાન સોકાજ, થકે સહાય પણ બિન પાણી માહી જહાજ. જો શિષ્ય શું કહે છે, તો એવું હોય તો ઉપાદાનથી એકલાથી જ કાર્ય થઈ જવું જોઈતું હતું. હો જાને થા એ કહી ઉપાદાન સો કાજ, ઉપાદાનથી એકલાથી જ કાર્ય થઈ જવું હતું, પણ એમ તો થતું નથી. એણે પાછું બીજું એક્ઝામ્પલ આપ્યું સામે કે જેવી રીતના પાણીમાં જહાજને ચાલવું હોય તો સાથે પવન તો જોઈએ જ છે કે નહીં? પવન જ્યાં સુધી ન ફૂંકાય તો ઓલું જહાજમાં ઓલો આમ ઓલા પડદા હોય ને મોટા, શું કહેવાય એને, તો જ્યાં સુધી એને પવન ન વાગે ત્યાં સુધી જહાજને સ્પીડ ક્યાંથી મળે? તો પવન વગર ચાલતું નથી. ઇનફેક્ટ આપણે એવું પણ કહીએ ને કે જે અગેન્સ્ટ એર, એટલે પવનની દિશામાં જ ઓલું જહાજ ચાલે છે, પવનથી ઓપોઝિટ જહાજ ચાલી શકતું નથી. તો નિમિત્ત છે માટે તો જહાજ ચાલે છે ને, તો નિમિત્ત વગર કેવી રીતના કાર્ય થાય એમ તો તમે કહો. આવો શિષ્યએ પ્રશ્ન કર્યો, ખ્યાલ આવે છે કે ને? જો આપણે આનો અર્થ વાંચીએ, એકલા ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો પવનની મદદ વિના જહાજ પાણીમાં કેમ ચાલતું નથી? એકલા ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો પવન વગર જહાજ પાણીમાં કેમ ચાલતું નથી, એવો શિષ્યએ પ્રશ્ન પૂછ્યો. તો જો અહીંયા ગુરુ એનો આન્સર આપે છે, આન્સર પણ બે ગાથાથી આપે છે. એટલે પહેલી ગાથા જોઈએ. સદેવસ્તુ અસહાય જહા તહા નિમિત્ત હે કોન, જો જહાજ પરવાહ મે તિહે સહજ વિનક પોન. જો હવે ગુરુ એનો શું આન્સર આપે છે, ગુરુ એમને સિદ્ધાંતથી આન્સર આપે છે. સિદ્ધાંતથી એટલે કેવી રીતના આન્સર આપે છે? જો સધે વસ્તુ અસહાય જહા, દરેકે દરેક વસ્તુ વિશ્વમાં સધે, સધે એટલે કે પોતાનું કાર્ય કરે છે, પોતાનું કાર્ય કરે છે. કેવી રીતના કરે છે? અસહાય, અસહાયતાથી પોતાનું કાર્ય કરે છે. મતલબ વિશ્વની દરેક વસ્તુને પોતપોતાનું કાર્ય કરવા માટે કોઈ બીજા પદાર્થની જરૂર પડે છે? નથી પડતી. કેમ નથી પડતી? કેમકે દરેકે દરેક વસ્તુમાં વસ્તુત્વ ગુણ નામનો ગુણ છે, જેને કારણે દરેક વસ્તુ પોતાના જ અનુકૂળ કાર્ય કરવામાં સમર્થ છે. એટલે કે દરેક વસ્તુમાં પોતાની અર્થ ક્રિયાકારિત્વ નામનો ગુણ છે, ખ્યાલ આવે છે? તો દરેક વસ્તુ પોતપોતાની કાર્ય પોતાની રીતે કાર્ય કરે છે, ત્યાં નિમિત્ત હે કોણ, એમાં નિમિત્ત શું કરી શકે? ખ્યાલ આવે છે ને? અને જેવી રીતના શિષ્યે ઉદાહરણ આપ્યું કે ભાઈ જહાજ ચાલવા માટે પવન જોઈએ, તો ગુરુએ સામે ઉદાહરણ આપ્યું કે ભાઈ જયારે પાણીનો પ્રવાહ હોય ત્યારે જહાજ તો એમને જ ચાલે છે, પવનનું શું કામ? ખ્યાલ આવે છે કે નહીં? જો એ જ અર્થ અહીંયા વાંચીએ છે, જ્યાં પ્રત્યેક વસ્તુ સ્વતંત્રપણે પોતાની અવસ્થાને એટલે કે કાર્યને પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ? નિમિત્ત કોણ? જેમ જહાજ પ્રવાહમાં સહજ પવન વિના તરે છે, જેવી રીતના પાણીનો પ્રવાહ હોય તો જહાજ એમનેમ તરે છે, સ્લાઇડ કરે છે, એમાં પવનની જરૂરત જ નથી. એવી જ રીતે દરેક દ્રવ્ય પોતાના પ્રવાહમાં નિરંતર તર્યા કરે છે. ખ્યાલ આવે છે? દરેકે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયરૂપ પ્રવાહમાં અનાદિ અનંતકાળથી તરતો આવે છે. દરેક દ્રવ્યની દરેક સમયે નવી નવી પર્યાયો નિરંતર થયા કરે છે. હવે જો એ પર્યાયો થવા માટે નિમિત્તની જરૂરત હોય, અને સમજો એકાદ સમય માટે નિમિત્ત ન હોય, કદાચ નિમિત્તને આવતા મોડું થયું, નિમિત્તને આવતા વાર લાગી, તો દ્રવ્ય પર્યાય વગરનું રહી જાય? એવું તો બને નહીં. દરેકે દરેક દ્રવ્યને દરેકે દરેક સમયે દરેક ગુણની એક એક પર્યાય હોય જ છે. તો દરેક ગુણની એક એક પર્યાય છે, અને એ ગુણની પર્યાય નિરંતર પલટતી રહે છે. તો દ્રવ્યમાં તો અનંત ગુણો છે, તો અનંત ગુણોને અનંત પર્યાયો છે, તો એ અનંત પર્યાયોને તો અનંતના નિમિત્ત જોઈએ એક સાથે. ખ્યાલ આવે છે ને? અને જો એમાં એકાદ જરાક આગુ પાછું થઈ ગયું તો દ્રવ્યની આખી વ્યવસ્થા બગડી જાય. પણ ગુડ ન્યૂઝ ઇઝ કે ક્યારે એવું થતું નથી. ગુડ ન્યૂઝ ઇઝ કે દરેક દ્રવ્યની દરેક ગુણની પર્યાયો પોતપોતાની યોગ્યતાથી થયા જ કરે છે, એને કોઈ બીજા નિમિત્તની જરૂરત જ નથી. હા, એટલું છે કે જ્યારે બીજા પદાર્થ હોય સામે તો એને નિમિત્ત કહેવામાં આવે છે, એને નિમિત્ત કહેવામાં આવે છે. હમણાં ગઈકાલે જ પ્રવચન સાર એની 173-174 ગાથા એનો સ્વાધ્યાય ચાલતો હતો, એમાં બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. ત્યાં ઉદાહરણમાં શું કહે છે કે જેવી રીતના કેવલ જ્ઞાની ભગવાન, અરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન લોકાલોકને જાણે છે, તો લોકાલોકને જાણે છે તો કઈ લોકાલોક એમના જ્ઞાનમાં આવી જતા નથી, તો શું થાય છે કે જ્યાં બહાર લોકાલોક છે તો એવું જ પ્રતિબિંબ કેવલ જ્ઞાની ભગવાનના જ્ઞાનમાં પડે છે. જેવું બહાર વસ્તુ છે એવું જ મિરર ઇમેજ કેવલ જ્ઞાની ભગવાનના જ્ઞાનમાં પડે છે. તો એકચ્યુઅલ કેવલ જ્ઞાની ભગવાનને શું જણાય છે કે પોતાના જ જ્ઞાનમાં પડતું મિરર ઇમેજ એમને જણાય છે. ખ્યાલ આવ્યો? હવે જ્યાં કેવલ જ્ઞાની ભગવાનને એ મિરર ઇમેજ જણાય છે તો બહાર જે લોકાલોક છે એને નિમિત્ત કહેવામાં આવે છે. ફરીથી શું કીધું ત્યાં? કે જ્યાં એમને પોતાના જ્ઞાનમાં એવું લોકાલોકનું મિરર ઇમેજ થયું, એવું પ્રતિબિંબ પડ્યું, તો બહાર જે એકચ્યુઅલ લોકાલોક હતા એને નિમિત્ત કહેવામાં આવે છે. પછી એવી રીતના બીજું એક્ઝામ્પલ લીધું કે જેવી રીતના જીવને રાગ દ્વેષ આદિ ભાવો થયા, તો એ રાગ દ્વેષ આદિ ભાવો પોતાની જ યોગ્યતાથી થયા, અને જ્યાં એવા રાગ દ્વેષ આદિ ભાવો થયા તો બહારમાં ઇન્સિડેન્ટલી એ જ ટાઈમે કર્મોમાં પણ પરિણમન થતું હતું. ખ્યાલ આવે છે ને? જેવી રીતના જીવને લોકાલોક જણાયા તો ઇન્સિડેન્ટલી બહાર પણ લોકાલોક હતા, એવી જ રીતે જીવમાં જયારે રાગદ્વેષ આદિ ભાવો થયા તો ઇન્સિડેન્ટલી બહાર પણ કર્મોનું પરિણમન ચાલતું હતું, તો એને નિમિત્ત કહી દીધા. ખ્યાલ આવે છે ને? એટલે નિમિત્ત શું વસ્તુ છે કે જયારે ઉપાદાનમાં કાર્ય થાય તો જેવું કાર્ય થયું એવું યોગ્ય જે બહાર પદાર્થ હોય એને નિમિત્ત કહી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ જ એક્ઝામ્પલમાં જયારે જીવને કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય, ખ્યાલ આવ્યો, તો ત્યાં કઈ રાગ દ્વેષ આદિની સામે જે કર્મ હતા એને નિમિત્ત ન કહેવાય, ચારિત્ર મૌન્યના કર્મ હતા એને નિમિત્ત ન કહેવાય, અથવા રાગ દ્વેષ જ્યાં થયા તો એમાં જીવનો જ્ઞાન ગુણ નિમિત્ત ન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો જે યોગ્ય વસ્તુ હોય તેને જ નિમિત્ત કહેવામાં આવે છે. તો જો આપણે શું વાત થઈ કે જ્યાં પ્રત્યેક વસ્તુ સ્વતંત્રપણે પોતાની જ અવસ્થાને પ્રાપ્ત થાય ત્યાં નિમિત્ત કોણ છે? જો વિચારવા યોગ્ય હજી એક નવ એક મુદ્દો જરા ખ્યાલમાં આવ્યો તો કહું છું. પહેલા આપણે શું વાત થઈ કે વિશ્વના દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણરૂપ પર્યાયરૂપ પ્રવાહમાં અનાદિ અનંત કાળથી પરિણમન કરી રહ્યા છે, બરાબર? તો એક નહીં, દરેકે દરેક દ્રવ્ય પરિણમન કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે હાઈવે પર જતા હોય અને હાઈવે પર ગાડીઓ ચાલતી હોય તો પહેલી લેન, બીજી લેન, ત્રીજી લેન, બધી લેનમાં ગાડીઓ ચાલે છે વારાફરતી. તો હવે બે ગાડીની સ્પીડ સેમ હોય તો આપણને એમ લાગે કે જાણે બેઉ સાથે સાથે જ ચાલી રહી છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણને એમ લાગે કે બેઉ સાથે સાથે ચાલી રહી છે. હવે સમજો આપણે અહીંથી સોનગઢ જવું હોય રસ્તામાં, તો લાંબો રસ્તો છે ને, તો લાંબો રસ્તો છે તો રસ્તામાં ઘણી બધી ગાડીઓ આવે છે. એમાં થોડાક પેચ માટે સમજો દસેક કિલોમીટર માટે કોઈ એક પર્ટિક્યુલર ગાડી આપણી આગળ પાછળ જ હોય, ઘડીકમાં આપણી આગળ હોય, ઘડીકમાં આપણી પાછળ હોય, ઘડીકમાં આપણી બાજુમાં હોય, તો એમ જાણે લાગે કે અરે આપણે બેઉ સાથે સોનગઢ જઈ રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? એવું લાગે છે કે નહીં? એવું લાગે છે ને? તો શું ખરેખર સાથે બેઉ જઈ રહ્યા છે? બેઉ સાથે જતા નથી. હું મારી રીતે જાઉં છું, એ એની રીતે જાય છે. એ ભલો માણસ સોનગઢ જાય બી છે કે નહીં એ પણ મને ખબર નથી. આ તો આપણને એવું ભાસ થાય છે કે ભાઈ આપણે બેઉ સાથે સાથે જઈ રહ્યા છે. એમાં વળી આપણે કંઈક સ્પીડ વધારી અને એણે કંઈક સ્પીડ ઓછી કરી, અથવા એણે સાઈડમાં લઈ લીધું પેલા એરિયામાં ઉભા રહેવા માટે, અથવા પેટ્રોલ ભરાવવા માટે, કંઈક કરવા માટે એણે સાઈડમાં ગાડી લઈ લીધી, તો એ રહી જાય અને આપણે આગળ વધી જઈએ છીએ. થાય છે કે નહીં એવું? આવી જ રીતે વિશ્વના દરેકે દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયરૂપ પ્રવાહમાં પ્રવાહ કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? એવી રીતના આપણે આપણા પ્રવાહમાં વહી રહ્યા છે. આપણા જે નિયર અને ડિયર વન્સ છે ને, જે ફેમિલીના પરિવારજનો, મમ્મી પપ્પા, ભાઈ બહેન આદિ બધા, એના પ્રવાહમાં વહી રહ્યા છે. આપણે આપણા પ્રવાહમાં છે, એના પ્રવાહમાં છે. હવે ઇટ સો હેપન્સ કે અત્યારના 10-50 વર્ષો છે આપણા જીવનના, તો એમાં બેવ ગાડીઓ હારે હારે ચાલી રહી છે. એવી રીતના બેવ આપણા જીવન સાથે સાથે ચાલી રહ્યા છે. ખ્યાલ આવે છે ને? તો આપણને શું લાગે? આપણને શું લાગે કે અરે આ તો મારા નજીકના લોકો, આ તો મારા પરિવારજનો છે અને અમારો તો ઘણો સંબંધ છે એમ. પણ એ ઘણો સંબંધ એટલે કેટલો સંબંધ છે? બસ એ 10-50 વર્ષનો સંબંધ છે. પછી એમની ગાડી કઈ બીજા પાટે વહી જશે ને આપણી ગાડી કોઈ બીજા પાટા પર વહી જશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જ્યાં સુધી ગાડીઓ સાથે સાથે છે ત્યાં સુધી એકબીજા પર આરોપ અપાય છે કે ભાઈ મારો જન્મ મારા માતા પિતાના કારણે થયો, કે મારા માતા પિતાને કારણે હું ભણ્યો, મેં આમ કર્યું, તેમ કર્યું, આજે હું જે કંઈક થયો એમને કારણે થયું. ખ્યાલ આવ્યો ને? તો જ્યાં સુધી એ મારી નજીક છે ત્યાં સુધી એમના પર આરોપ આપી દેવામાં આવે છે. બાકી ખરી રીતે મારો જન્મ માતા પિતાને કારણે થયો છે કે પહેલાના ભાવમાં જે આયુષ્ય પૂરું થયું ત્યાં નેક્સ્ટ આયુષ્ય બાંધીને જ હું આવ્યો હતો, તો અહીંયા જ ઉત્પન્ન થવાનો હતો ને, એમાં માતા પિતા શું કરે? ખ્યાલ આવે છે કે નહીં? એ તો જે આજુબાજુના જીવો હોય અથવા જે આજુબાજુના પર પદાર્થો છે એ પર પદાર્થ પર આરોપ આપવાની એક વ્યવહારની પદ્ધતિ છે. ખ્યાલ આવે છે ને? લોક ઉપચારમાં એકબીજા સાથે વાત કરવામાં એક પદ્ધતિ ખાલી એવી થઈ કે ભાઈ આજુબાજુ પર આરોપ આપી દેવામાં આવે છે. કેમ આરોપ આપવામાં આવે છે? કેમ કે આપણા જેવા મિથ્યા દ્રષ્ટિ જીવો જે છે એમને ખાલી એમ જ કે ભાઈ જીવની યોગ્યતા હતી એટલે થઈ ગયું, જીવની યોગ્યતા હતી એટલે થઈ ગયું. તો યોગ્યતા 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 કરતા બધું સમાન લાગે છે. ખ્યાલ આવે છે? બધું સમાન લાગે છે, કાંઈ ડિફરન્શિએશન થતું નથી. અને આપણને તો જરાક આમ જુદું જુદું વસ્તુ જોવાની આદત હોય ને, એટલે વળી એમ કે ભાઈ આ કાર્ય થયું તો આને કારણ થયું, આ થયું તો આને કારણ થયું, આ થયું તો આને કારણ થયું. ખ્યાલ આવે છે? કોઈ બીજા પર એવી રીતના આરોપ આપવાની વ્યવહારિક જીવનની પદ્ધતિ છે. બસ એને નિયમિત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. પણ વાસ્તવિક રીતે કોઈ પણ નિમિત્તથી, અન્ય પદાર્થથી કોઈ બીજા પદાર્થનું કાર્ય થઈ રહ્યું નથી. આ મહાસિદ્ધાંત છે. જો ભાવાર્થ વાંચીએ, જીવ અને પૂદગલ દ્રવ્ય શુદ્ધ યા અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાનામાં જ પરિણમન કરે છે. જીવ અને પૂતગલ તો શું, દરેકે દરેક પૂતગલ પરમાણુ, દરેકે દરેક જીવ, દરેકે દરેક દ્રવ્ય પોતાનામાં જ શુદ્ધ વા અશુદ્ધ પરિણમન કરી રહ્યા છે. ખ્યાલ આવે ને? આ પેન છે તો આ પેનમાં તો કેટલા બધા પૂતગલ પરમાણુઓનો સ્કંદ છે, બરાબર? તો એ બધા પરમાણુઓ અત્યારના અશુદ્ધ અવસ્થામાં પરિણમી રહ્યા છે. કેમ અશુદ્ધ છે? કેમ કે સ્કંદના ફોર્મમાં છે. હવે મેં આમ કંઈક બહુ ઘસ્યું, કંઈક થયું, ખબર, ખ્યાલ આવે છે ને? એમાં આ બહુ ઘસવામાં કોઈક પૂતગલ પરમાણુઓની એવી યોગ્યતા હોય કે અહીંયાથી ખરી પડે. એક પૂતગલ પરમાણુ ખરે તો આપણને ક્યાં દેખાય છે? ખબર તો પડતી નથી ને. કદાચ ક્યાંક ખરી જાય. હવે એની શુદ્ધ થવાની યોગ્યતા હતી તો એ જ ટાઈમે ખર્યો અને શુદ્ધ થઈ ગયો. કેમ થયો શુદ્ધ? કેમ કે હવે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે, હવે સ્કંદ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જ્યાં એ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ થયો તો હવે શુદ્ધ છે. તો શુદ્ધ રહેવાની પણ એની પોતાની યોગ્યતા હતી, અને પહેલા સ્કંદ રૂપે અશુદ્ધ હતો તો પણ એની પોતાની યોગ્યતા હતી. આરોપ કોના પર આવ્યો? કે ભાઈ મારા પર આવ્યો, મેં આને ઘસ્યું એટલે એ શુદ્ધ થયો. ખ્યાલ આવે છે કે નહીં? આરોપ આપવાની પદ્ધતિ છે. પણ ખરી રીતે તો દરેક જીવ કે પૂતગલ પોતાની જ યોગ્યતાથી શુદ્ધ કે પોતાની જ યોગ્યતાથી અશુદ્ધ થઈ રહ્યા છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન થઈને પરિણમન કરે છે. કોઈ નિમિત્તેને આધીન બનાવી શકતું નથી. અજ્ઞાની જીવ પણ ખરેખર તો પોતાની યોગ્યતાથી જ પરિણમન કરે છે. કોઈ અજ્ઞાનીને પરિણમન કરાવવા માટે નિમિત્ત જોઈએ અને જ્ઞાનીને પરિણમન માટે નિમિત્ત ન જોઈએ એવો કોઈ ભેદભાવ નથી વસ્તુ વ્યવસ્થામાં. વસ્તુ વ્યવસ્થામાં તો દરેક દ્રવ્ય પોતાની જ યોગ્યતાથી પરિણમન કરે છે, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. અને સાથે પરપદાર્થ પર નિમિત્ત હોવાનો આરોપ આવે છે. હવે જ્ઞાની જીવ આ રહસ્યને, આ ભેદ જ્ઞાનની કળાને સમજી ગયા છે તો બહારમાં કાર્ય થાય છે ત્યારે એ જીવ પોતામાં સંતુષ્ટ રહે છે કે ભાઈ હું તો મારી જ યોગ્યતાથી કાર્ય કરું છું. ખ્યાલ આવે છે ને? સમ્યક દર્શન ક્યારે થશે? ભાઈ મારી જ યોગ્યતાથી જ્યારે એનો કાળ પરિપક્વ થશે ત્યારે થશે. ખ્યાલ આવે ને? પુરુષાર્થ પૂરો કરે, પુરુષાર્થ પૂરો કરે, એમાં જરાય કચાશ ન મૂકે, અને યોગ્યતા જ્યારે પાકવાની હશે એનો પૂરો એને ભરોસો હોય. અરે ઇનફેક્ટ જયારે પુરુષાર્થ સાચો કરે તો યોગ્યતા આવી જ ગઈ છે. ગુરુદેવ કે ને કે ભાઈ જેને ત્રિકાળી ધ્રુવને સમજ્યો એની યોગ્યતા હવે પાકી જ ગઈ છે, હવે એને કઈ ભાવ નથી. ગુરુદેવ કે ને કે ભાઈ જેને કેવળ જ્ઞાનને સમજ્યું એને હવે કેવળીય ભાવ જોયા જ નથી. કેમ જોયા નથી? કેમ કે બસ એની યોગ્યતા આવી જ ગઈ છે. એટલે ટોડરમલજી પણ કે ને મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે ભાઈ સર્વ યોગ્ય છે, સહી પરિસ્થિતિ આ ગઈ હે. એમને જે વાક્ય એક્ઝેક્ટ યાદ નથી પણ કે સભી તરહ સે પરિસ્થિતિ યોગ્ય હી હૈ, બસ અભી જીવ કો પુરુષાર્થ કરના બાકી હૈ. કોઈ નિમિત્ત જીવને આધીન બનાવી શકતું નથી. જો આગળ ઉપાદાન વિધિ નિર્વચન હે નિમિત્ત ઉપદેશ બસે જુ જૈસે દેશ મે કરે સુતે સે વેશ. ઉપાદાનની વિધિ કેવી છે? નિર્વચન છે કે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે તો યોગ્યતાથી કરે છે. હવે એમાં ભેદ શું પાડવા દરેક સમય કે ભાઈ આ સમય આમ યોગ્યતાથી, આ સમય આમ યોગ્યતાથી. જીવે કાર્ય તો એનું જ કર્યું કે નહીં? અને એની સામે નિમિત્ત કેવા છે? કે ભાઈ દર સમય જુદા જુદા નિમિત્ત છે, દર સમયે જુદા જુદા પરપદાર્થો સામે હોય છે, માટે એમાં ભેદ પડે છે. તો ભેદ પડે છે તો સમજાવવા માટે એવું નિમિત્ત પર ઉપદેશ તરીકે આરોપ આપી દેવામાં આવે છે. ખ્યાલ આવે છે? જો એ જ વાંચીએ. વિશેષાર્થ, ઉપાદાનનું કથન નિર્વચન છે, અર્થાત એક યોગ્યતા શબ્દ દ્વારા જ થાય છે. કે ભાઈ હમણાં આપણે ઉપાદાન નિમિત્તને સમજો સમજી ગયા, તો કેવી રીતના સમજ્યા? કે ભાઈ હમણાં એવી યોગ્યતા હતી કે સમજી ગયા. કદાચ હમણાં ન સમજીએ, સમજો હજી એક ક્લાસ બે ક્લાસ હજી થોડો ટાઈમ લાગે, અથવા તો કદાચ હજી ના સમજીએ અને વળી ક્યાંય ઘરમાં રસોઈ કરતા હોય ને તરત સ્ટ્રાઇક થાય કે ઓ આ તો આમ થયું, ખ્યાલ આવે છે ને? તો યોગ્યતા જયારે પાકવાની હોય ત્યારે કાર્ય થાય છે. હવે આરોપ સેના પર અપાશે કે જો અમણે સમજ્યા તો એમ કહેવાય કે ભાઈ આ ક્લાસ સાંભળતા સમજી ગયા, એટલે આ ક્લાસ આપણું નિમિત્ત થયું. અને વળી હમણાં ન સમજ્યા અને બપોરના રસોઈ કરતા કરતા કંઈક સૂજ્યું અને એમ થયું કે ભાઈ આ રોટલી કોણે બનાવી, મેં તો બનાવી નથી, તો કોણે બનાવી, આ તો પોતાની જ યોગ્યતાથી થઈ છે. અને સ્ટ્રાઇક થયું તો નિમિત્ત કોણ કહેવાશે કે ભાઈ એ રોટલી નિમિત્ત કહેવાશે, ખ્યાલ આવે છે ને? પણ ખરેખરું કાર્ય કોને કારણે થયું, એ સમયે જીવની યોગ્યતા હતી એને કારણે કાર્ય થયું. હવે એ નિર્વચન છે એટલે એમાં કોઈ ભેદભાવ નથી, એમાં કોઈ જુદાપણું નથી. દર સમયે કારણ કોણ છે તો યોગ્યતા છે, ખ્યાલ આવે છે ને? પણ નિમિત્ત જુદા જુદા હોય છે એટલે વર્ણન નિમિત્તની અપેક્ષાએ કરવામાં આવે છે. જો અહીંયા શું કહે છે, યોગ્યતા શબ્દ દ્વારા જ થાય છે. ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે. હવે હમણાં યોગ્યતા શેની છે કે હમણાં યોગ્યતા સાંભળવાની છે, કંઈક પરિણામ મંદ છે, શુભ ભાવની યોગ્યતા છે તો પુણ્ય બંધાય છે. થોડા વખત પછી હમણાં 12-1 વાગશે તો યોગ્યતા શેની હશે કે ભાઈ ભૂખ લાગશે, ભૂખ લાગશે તો પાપ ભાવની યોગ્યતા છે, કેમ કે હવે આપણે ઓલા બધા વિષયોમાં જોડાશું તો ત્યારે પાપ બંધાશે. તો પુણ્ય બંધાયું ત્યારે કારણ કોણ કે યોગ્યતા, પાપ બંધાયું ત્યારે કારણ કોણ કે યોગ્યતા. તો બધું નિર્વચન થઈ ગયું, ખ્યાલ આવે ને? બધું એને કઈ સમજાવવા માટે ભેદભાવ નથી, બધું સેમ ટુ સેમ લાગે છે. એટલે આરોપ ખાલી નિમિત્ત પર આપવામાં આવે છે કે ભાઈ જો આ ક્લાસમાં હતા ને ક્લાસને કારણે શુભ ભાવ થયા, એટલે ભોજનના સંયોગમાં હતા ને એટલે એને કારણે અશુભ ભાવ થયા. ખરેખર ન તો ક્લાસને કારણે શુભ ભાવ થાય છે કે ન ભોજનને કારણે અશુભ ભાવ થાય છે. ઇનફેક્ટ વાઇસ વર્ષા પણ થઈ શકે ને, કદાચ હમણાં બેઠા બેઠા કોઈ અશુભ ભાવ ચાલતા હોય અને જમતી વખતે કંઈક નિમિત્ત ઉપાદાનનો વિચાર કરતા હોય તો શુભ ભાવમાં આવી જાય, તો થાય છે કે નહીં? તો શેને કારણે થયું, પોતાની યોગ્યતાને કારણે. દરેક સમયે જીવ પોતાની યોગ્યતાને કારણે જ પરિણામ કરે છે અને બહારના પદાર્થ પર નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ એટલે કે ભેષ આવે છે. ઉપાદાનની વિધિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા એ કાર્ય થયું એવું વ્યવહારથી કહેવામાં આવે છે ને? જે વાત થઈ આપણે કે ભાઈ ઉપાદાનની વિધિ કેવી છે, નિર્વચન છે, કે કેવી રીતના કાર્ય થયું, તો યોગ્યતાથી થયું. માટે આરોપ નિમિત્ત પર આપવામાં આવે છે, એ ખાલી સમજાવવાની અપેક્ષાએ અથવા તો વ્યવહારમાં બોલચાલની ભાષાએ. પણ બોલચાલમાં કંઈક હોવું અને સમજવું કંઈક જુદું, આને કહેવાય છે નયની શૈલી, ખ્યાલ આવે છે? નયની શૈલી શું છે કે કોઈ એક પક્ષથી વાત થાય છે અને આખી વસ્તુ કંઈક જુદી છે, એને કહેવાય નય અને પ્રમાણની શૈલી. જો ભાવાર્થ, ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ એટલે કે ભેષ નિમિત્ત પર આવે છે. જેમ કે જો હવે અહીંયા ઉદાહરણ આપ્યું, શું ઉદાહરણ આપ્યું? જેમ કે કોઈ વજ્રકાય મનુષ્ય, આ વજ્રકાય એટલે શું? વજ્રકાય એટલે ગુરુદેવશ્રી ઘણી વાર કહે ને કે વજ્ર વૃષભ નારાજ સહનન, આ આપણા શરીર છે ને, આ શરીરમાં અમુક હાડકાઓ છે, એ હાડકાની અમુક મજબૂતી છે. કોઈકના હાડકા વધારે મજબૂત હોય, કોઈકના નરમ હોય, સાવ કાચા પોચા હોય, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે જોઈએ ને કે ભાઈ ઓલા કોઈક બોક્સિંગ વાળા કે કાંઈ હોય તો એ તો દિવાલ પર મુક્કો મારે તો એને કાંઈ ન થાય, અને આપણે તો તકિયા પર મુક્કો મારે તો આપણને હાથ દુખવા લાગે. તો એ શું છે? હાડકાની મજબૂતી જુદી જુદી. હવે આ કર્ણન યોગમાં એવો નિયમ છે કે જે જીવ મનુષ્ય કે તિર્યંશ એવા ક્રૂર પરિણામ કરે કે સાતમી નરકે જાય, તો એવા જીવને આ વજ્ર વૃષભ નારાજ સહનન હોવું કમ્પલસરી છે. એવા જ જીવ આવા ખરાબ પરિણામ કરી શકે, બરાબર? ઓન ધી અધર સાઈડ, કોઈ જીવ ચરમ શરીરી હોય અને ક્ષપક શ્રેણી માંડીને મોક્ષ પ્રાપ્ત કરે આ ભવમાં, તો એવા તીવ્ર પુરુષાર્થી જીવ પણ વજ્ર વૃષભ નારાજ સહનન સહિત જ હોવા જોઈએ, એવો પણ કર્ણાનયોગમાં નિયમ છે. આ કર્ણા નિયોગના આવા જ વસ્તુ વ્યવસ્થાના નિયમ છે, એની પાછળ કઈ કારણ નથી. ખ્યાલ આવે છે ને કે આવું શું કામ, એનો કોઈ જવાબ નથી. એવો જ નિયમ છે કે જે જીવ કાં તો મોક્ષે જવાનો હોય કાં તો સાતમી નરકે જવાનો હોય, આ બે જીવને વજ્ર વૃષભ નારાજ સહનન હોવું કમ્પલસરી છે. બરાબર. હવે એને જ અહીંયા વજ્ર કાય કહે છે. આ વજ્ર વૃષભ નારાજ સહનન એટલે શું કે હાડકા વજ્ર જેવા મજબૂત છે. વજ્ર એટલે મેટલ જેવા. એના જોઈન્ટ્સ જે છે એ જોઈન્ટ્સ પણ મેટલ જેવા છે. અને હાડકા ઉપર એક સ્કિન જેવું લેયર હોય છે, એને પેરિઓસ્ટિયમ કહેવાય આપણે મેડિકલ ટર્મ્સમાં. એ પણ વજ્રનું છે. તો વજ્ર વૃષભ નારાજ સહનન, સહનન એટલે કે હાડકાની મજબૂતી. તો જો કોઈ જીવ કોઈ વજ્રકાય મનુષ્ય, કોઈ મનુષ્ય છે અને વજ્ર વૃષભ નારાજ સહનન સહિત છે, હવે ક્યાં જશે? સાતમી નરકમાં જશે કે મોક્ષમાં જશે? ખ્યાલ આવ્યો કે નહીં? જો આ તો કરેક્શન માટે કે ભાઈ વજ્ર વૃષભ નારાજ સહનન વાળા કાં તો સાતમી નરકમાં કાં મોક્ષમાં જ જાય, એવો કોઈ નિયમ નથી. બીજે પણ જઈ શકે, સ્વર્ગમાં પણ જઈ શકે. પણ અહીંયા તો બે સિચ્યુએશન લીધી કે કોઈ વજ્રકાયવાન મનુષ્ય સાતમી નરક ગતિ યોગ્ય મલિન ભાવ ધારણ કરે છે, કે કોઈ જીવે એવા મલિન ભાવ કર્યા કે સાતમી નરકમાં જવાનો છે, તો ત્યાં વજ્રકાય પર નરકના કારણપણાનો આરોપ આવે છે કે ભાઈ જો એને વજ્ર વૃષભ નારાજ સહનન હતું ને એટલે સાતમી નરકના પરિણામ કરી શક્યો અને ત્યાં ગયો. બરાબર. તો સાતમી નરકમાં જવાનું કારણ કોણ? નિમિત્તની અપેક્ષાએ વજ્ર વૃષભ નારાજ સહનન. હવે જો એ જ જીવ તથા જો જીવ મોક્ષ યોગ્ય નિર્મલ ભાવ કરે તો તે નિમિત્ત પર મોક્ષ કારણપણાનો આરોપ આવે છે. હવે એ જીવે એવા નિર્મલ પરિણામ કર્યા, એવો તીવ્ર પુરુષાર્થ ઉપાડ્યો કે મોક્ષને પ્રાપ્ત થયા, તો એનું કારણ કોણ? કે ભાઈ નિમિત્તની અપેક્ષાએ વજ્ર વૃષભ નારાજ સહનન. ખ્યાલ આવે છે કે નહીં? આ નિમિત્તની અપેક્ષાએ, નિમિત્ત પર આરોપ આપવાની ખાલી પદ્ધતિ છે, બાકી તો ખરેખર એ પરિણામ કોણે કર્યા? એ જીવે પોતે જ પોતાની જ યોગ્યતાથી એ પરિણામ કર્યા. ખ્યાલ આવે છે કે નહીં? પોતાની યોગ્યતાથી એ પરિણામ કર્યા, છતાં આરોપ બીજા પર આપવો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. આવી રીતે ઉપાદાનના કાર્ય અનુસાર નિમિત્તમાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. આથી એવું સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે. આનાથી શું પ્રૂવ થયું? કે ભાઈ નિમિત્તથી તો ખાલી વાત કરવાની પદ્ધતિ છે, એનાથી એકચ્યુઅલી કાર્ય થતું નથી. તેથી ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત કારણ છે એમ સમજવું જોઈએ. ખરેખર તો નિમિત્ત એમ પ્રસિદ્ધ કરે છે કે નૈમિત્તિક એટલે કે કાર્ય સ્વતંત્ર પોતાના કારણથી પરિણમન કરીને રહેલ છે, તો ઉપસ્થિત બીજી અનુકૂળ વસ્તુને નિમિત્ત કહેવામાં આવે છે. ખરી રીતે તો કોઈકને આપણે નિમિત્ત કહીએ, જો બોલવાની ભાષામાં શું કહેવાય કે ભાઈ આ વજ્ર વૃષભ નારાજ સહનનને કારણે જીવને મોક્ષ પ્રાપ્ત થયો. બરાબર. બોલવાની ભાષામાં આમ નહીં કે ભાઈ એ વજ્ર વૃષભ નારાજ સહનન નિમિત્ત છે અને મોક્ષ એક કાર્ય છે, એવું કઈ વાળી ઘડીએ નિમિત્તને કાર્યને બધું ન કહેવા દેશે. પણ એ તો આપણે સમજી જવાનું હોય કે ભાઈ મોક્ષ કોને થયો? એ પૂતગલના પરમાણુઓને થયો કે જીવને થયો? તો જીવને થયો. તો ઉપાદાન કોણ? કે જીવ. નિમિત્ત કોણ? એ પૂતગલના પરમાણુઓ. એ પૂતગલના પરમાણુઓ અન્ય દ્રવ્ય છે અને મોક્ષ પ્રાપ્ત થનાર દ્રવ્ય એ જુદું છે. બરાબર થયો કે નહીં? તો જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ નિમિત્ત થયું, એનો મતલબ કે એણે કાર્ય કર્યું નથી. જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ નિમિત્ત છે, એનો મતલબ કે કાર્ય કોઈ બીજા દ્રવ્યમાં છે અને આના પર ફક્ત આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો જો આગળનો ક્વેશ્ચન લઈએ કે ભાઈ નિમિત્ત વિના જ કાર્ય થાય છે કે શું? એ જ વાત તો આપણે આટલા વખતથી કરીએ છીએ ને કે ભાઈ નિમિત્તથી ખરેખર કાર્ય થતું નથી. હવે જો આમાં અમુક સરસ પોઈન્ટ છે, પાંચ પોઈન્ટ, એ આપણે વાંચી જઈએ, એનાથી સરસ ખુલાસા થાય છે. નિમિત્ત નિશ્ચયથી તો નિમિત્ત વિના જ સર્વત્ર સ્વયં ઉપાદાન યોગ્યતાથી જ કાર્ય થાય છે. તે કાળે ઉચિત નિમિત્ત હોય છે તે વ્યવહાર કથન છે. આ સર્વત્ર એટલે કે ત્રણેય લોકમાં સ્વયં કે દરેક દ્રવ્ય, દરેકે દરેક દ્રવ્ય પોતાની જ ઉપાદાનની યોગ્યતાથી કાર્ય કરી રહ્યું છે. વિચાર તો કરો, આ વિશ્વમાં અનંત દ્રવ્યો છે બરાબર, એ અનંતાનંત દ્રવ્ય દરેક સમયે પોતાની જ યોગ્યતાથી પોતાના પર્યાય રૂપ પરિણમે છે બરાબર. વિશ્વમાં એકચ્યુઅલી તો નિમિત્ત જેવી કોઈ વસ્તુ જ નથી. ફરીથી સાંભળજો, વિશ્વમાં એકચ્યુઅલી તો નિમિત્ત જેવી કોઈ વસ્તુ જ નથી, કેમકે દરેકે દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે શાંતિથી સુખપૂર્વક. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના વર્તમાનમાં આપણે બધા ઘરમાં બેઠા છે તો આપણા પોતપોતાના ઘરમાં બધા પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે, એવી જ રીતે દરેકે દરેક દ્રવ્ય વિશ્વમાં પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે. નિમિત્ત જેવી તો કોઈ વસ્તુ જ નથી. વસ્તુ જ નથી તો કહેવામાં શું કામ આવ્યું? ખ્યાલ આવે છે? તો કીધું શું કામ? કેમ કે જ્યારે દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરી રહ્યા છે તો આજુબાજુમાં બીજા દ્રવ્ય પણ મોજૂદ છે. એવું તો નથી ને કે જેવી રીતના લોકમાં કાળાણુ છે, કાળાણુ કેવા છે કે ભાઈ દરેક આકાશના પ્રદેશ પર એક કાળાણુ ખચિત છે બરાબર. એક કાળાણુ ને બીજો કાળાણુ ક્યારે ઓવરલેપ થતા જ નથી, એક કાળાણુ અને બીજો કાળાણુ ક્યારે ઓવરલેપ થતા જ નથી. હવે ઓવરલેપ થતા નથી તો એકબીજા પર નિમિત્ત હોવાનો આરોપ પણ નથી આવતો. એવું ક્યારે સાંભળ્યું છે કે એક કાળાણુ ને પરિણમનમાં બીજો કાળાણુ નિમિત્ત હોય? કેમ કે એવું છે જ નહીં, એવું થતું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ આજે વિશ્વના બાકીના દ્રવ્ય છે એમાં એવી વ્યવસ્થા નથી, કેમ કે વર્તમાનમાં જીવ અહીંયા મોજૂદ છે તો સાથે અહીંયા પૂતગલના પરમાણુ એ મોજૂદ છે, એ જ આકાશના પ્રદેશમાં જુદા જુદા દ્રવ્ય મોજૂદ છે. તો જ્યારે એક દ્રવ્ય પોતાના યોગ્યતાથી પોતાની પર્યાયમાં કાર્ય કરે છે તો તે જ સમયે બીજું દ્રવ્ય પણ પોતાના જ યોગ્યતાથી પોતાની પર્યાયમાં કાર્ય કરે છે. હવે બેવ જાણે ઓલી પેરેલલ ચાલતી ગાડી જેવા છે, હાઈવે પર પેરેલલ ગાડી ચાલતી હતી, એવી રીતના બે દ્રવ્ય પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે. તો એકબીજા પર આરોપ આપવામાં આવે છે. કેમ આરોપ આપવામાં આવે છે? કેમ કે એકબીજાને નિકટવર્તી છે, આકાશની અપેક્ષાએ એકબીજાને નિકટ છે, એટલે એકબીજા પર આરોપ આપી દેવામાં આવે છે. આ વ્યવહારની એક ભાષા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જેવી રીતના સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં ત્રણેય લોકના બધા જ પરમાણુઓની ત્રણેય કાળની પર્યાય આવી ગઈ છે કે નહીં, તો જ તો એમને સર્વજ્ઞ કહેવાય ને. તો એવી જ રીતે આ જીવની ત્રણેય કાળની પર્યાયો નક્કી છે અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવી ગઈ છે. તો એવી જ રીતે આ જીવને ત્રણેય કાળ એની પર્યાયમાં જે નિમિત્ત થનાર અન્ય પદાર્થો, ખ્યાલ આવે છે કે નહીં? હવે ઘડીકમાં આપણે કંઈક આ વાંચીએ છીએ નિમિત્ત ઉપાદાનનું તો એમ કહેવાશે કે ભાઈ પ્રશ્નોત્તર માળાની પુસ્તક નિમિત્ત થઈ, ઘડીકમાં એમ કહેવાશે કે આ સાંભળ્યું ને મેં ક્લાસ સાંભળ્યો ને તો પાઠશાળા આપણને નિમિત્ત થઈ, ઘડીકમાં એમ કહેવાશે કે ભાઈ આ તો મને હમણાં તો કંઈ સમજાયું નહીં, બધું બમ્પર ગયું, પણ પાછળથી હું કંઈક વિચાર કરતો હતો અને વિચાર કરવામાં તરત મને સૂજી ગયું, તો એ વિચાર આપણા નિમિત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ તો દરેક ટાઈમે જુદા જુદા વસ્તુઓને નિમિત્ત કહેવાની પદ્ધતિ છે, નિમિત્ત કહેવાની પદ્ધતિ છે. ઓલું વિચાર કરતા તો સામે જે પદાર્થ હોય એને નિમિત્ત કહી દેવાય અને આપણા વિચાર છે એ યોગ્યતા થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ તો આરોપ આપવાની પદ્ધતિ છે. પણ બાકી દરેકે દરેક પદાર્થ પોતાની ત્રણેય કાળની પર્યાયો પણ નિશ્ચિતતાથી પ્રવાહ પરિણમી રહ્યા છે બરાબર. મારે કેવું છે એક જુદો પોઈન્ટ જો ધ્યાન આપજો. જેવી રીતના આ જીવ છે એની ત્રણેય કાળની પર્યાય નક્કી છે, હવે આજુબાજુ રહેલા પૂતગલ પરમાણુઓની પણ ત્રણેય કાળની પર્યાય નક્કી છે. એનો મતલબ કે મને કયા સમયે મારું કાર્ય થવામાં કયા અન્ય દ્રવ્ય પર નિમિત્ત હોવાનો આરોપ આવશે એ પણ નક્કી છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવું વિસ્તૃત સ્વરૂપ જ્યાં આપણે પદાર્થનો વિચાર કરીએ, કાર્યકારણ રહસ્યની આવી વ્યવસ્થાને વિચાર કરીએ તો જીવને એવો નિર્ભાર એ અનુભવ કરે છે કે હવે મારે કરવાનું રહ્યું જ શું, ના તો મારે કોઈ બીજા પદાર્થને અરેન્જ કરવાના રહ્યા, કેમ કે એ તો અન્ય પદાર્થ છે, એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં વહી રહ્યા છે, ન મારે મારી કઈ પર્યાયની ચિંતા કરવાની રહી, કેમ કે દરેક પર્યાયમાં ષટકારક યોગ રૂપ પોતાની જ યોગ્યતા છે, તો હવે મારે કરવાનું શું રહ્યું? અરે હું કોણ? હું તો એ ત્રિકાળી ધ્રુવ પદાર્થ છું કે જે ત્રણેય કાળ અનાદિ અનંત એવો જ નિશ્ચલ અપરિણામી કોઈ પણ ભેદભાવ કોઈ પણ બદલાવ વગર ત્રણેય કાળ એવો ને એવો રહ્યો છે. તો બસ એ જીવ પોતાની જ પર્યાયમાં આવા પોતાના સ્વરૂપનો વિચાર કરે, આ બધા કાર્યકારણપણાથી નિર્ભાર થઈને પોતાના સ્વરૂપનો વિચાર કરે અને પોતાના આત્માના અનુભવમાં ડૂબી જાય અને એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. આવી સુંદર વસ્તુ વ્યવસ્થા છે. જો આપણે 408 ક્વેશ્ચન વાંચતા હતા એમાં પોઈન્ટ લઈ આગળ, એમાં 5 પોઈન્ટ છે, બહુ સુંદર છે, વાંચેજો. નિશ્ચયથી તો નિમિત્ત વિના જ સર્વત્ર સ્વયં ઉપાદાનની યોગ્યતાથી જ કાર્ય થાય છે. જોયું, સર્વત્ર સ્વયં દરેક દ્રવ્યમાં પોતાની યોગ્યતાથી કાર્ય થઈ જ રહ્યું છે, એમાં નિમિત્ત નામના કોઈ પદાર્થની જરૂરત જ નથી. એવું હોવા છતાં તે કાળે ઉચિત નિમિત્ત હોય છે એ વ્યવહાર કથન છે. એનો મતલબ કે જ્યારે દ્રવ્ય પોતાનું કાર્ય કરી રહ્યું છે તો ત્યાં બીજા આજુબાજુના દ્રવ્ય પણ એનું પોતાનું કાર્ય કરી રહ્યા છે. તો કોઈ જે વ્યવહાર ભાષામાં કોઈ વ્યવહારી જીવ એને સમજાવવા માટે કોઈ બે દ્રવ્ય ની પોતપોતાની પર્યાયો પોતપોતાના કાર્ય જે કરી રહ્યા છે એને જોડવાની પદ્ધતિ છે. ખ્યાલ આવે છે ને? આ દ્રવ્ય પોતાના ઉપાદાન કારણથી પોતાની પર્યાય કરી રહ્યું છે, એ દ્રવ્ય એના ઉપાદાન કારણથી એની પર્યાય કરી રહ્યું છે. જો ફરીથી એક્ઝામ્પલ લે, આ પેન, આ પેન અહીંયા નીચે ડેસ્ક પર છે, બરાબર, ડેસ્ક પર પડી છે. હવે આ પેનને મેં ઉપાડી, બરાબર, બોલવાની ભાષા શું છે કે આ પેનને મેં ઉપાડી. હવે એ પૂતગલ પરમાણુ એનું કાર્ય કરી રહ્યા છે. હું જીવ દ્રવ્ય મારા વિકલ્પમાં મારી ઈચ્છાઓમાં અથવા મારા જે જુદા જુદા વિકલ્પ થયા એ ઈચ્છાઓ થઈ એ મારું કાર્ય છે. હવે મને હમણાં વિકલ્પ થયો કે ભાઈ આ પેનને હું ઉપાડું, બરાબર, અને એ જ સમયે એ અનંત પરમાણુઓમાં એવું પરિણામન થવાની યોગ્યતા, તો મારા પર આરોપ આવશે હું નિમિત્ત, અને એ પરમાણુઓ પોતાની યોગ્યતાથી આવી રીતના ઊંચા થયા એને કહેવાય ઉપાદાન. યોગ્યતા ઉપાદાન અને ઊંચા થવાનું કાર્ય એ કાર્ય. જો આગળ શું કહે છે, વ્યવહાર કથન છે, બરાબર. નિયમ એવો છે કે નિશ્ચયથી ઉપાદાન વિના કોઈ કાર્ય થતું નથી. નિયમ એવો છે ઉપાદાન વિના કોઈ કાર્ય થતું નથી, એનો મતલબ શું કે જે દ્રવ્ય ઉપાદાન છે એની જ પર્યાયને કાર્ય કહે છે. નિયમ એવો છે, નિયમ કેવો છે કે જે દ્રવ્ય એની પર્યાયમાં જે યોગ્યતા, એ દ્રવ્ય એને ત્રિકાળી ઉપાદાન અને યોગ્યતાને ક્ષણિક ઉપાદાન, અને યોગ્યતા રૂપ જે પર્યાય થઈ જે પર્યાયમાં એ રૂપ કાર્ય થયું તેને કહેવાય કાર્ય. કાર્ય તે પર્યાય છે અને નિશ્ચયથી તે પરથી એટલે કે નિમિત્તથી નિરપેક્ષ છે. એકચ્યુઅલી આ કાર્ય એટલે કે આ દ્રવ્યની પર્યાય કોઈ પણ પર પદાર્થથી નિરપેક્ષ છે અને કોઈ પર પદાર્થની જરૂરત જ નથી. અરે જરૂરત નથી શું, એ પર્યાયને તો ખબર બી નથી આજુબાજુ કયા પર પદાર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? એને શું પડી હોય, ખ્યાલ આવે છે? જેવી રીતના પેન છે, એ પેનના પરમાણુ પોતાનું કાર્ય કરી રહ્યા છે, એને શું પડી છે કે કોયા કયા જીવ પર આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કયા દ્રવ્ય પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે એની ઉપાદાનને પડી બી નથી, એને ખબર જ નથી, એને કઈ, એ તો પોતાની યોગ્યતાથી પોતાના પ્રવાહમાં દરેક સમયમાં પોતાના કાર્ય કરી જ રહ્યું છે. જો આ ઘણા બધા રેફરન્સ આપ્યા છે, બરાબર. આ પહેલો પોઈન્ટ થયો. હવે આગળ વાંચીએ બીજો પોઈન્ટ. નિમિત્ત વ્યવહાર કારણ છે એમ નહીં માનનારને નિમિત્ત વિના કાર્ય થતું નથી એમ બતાવવામાં આવે છે. જો આ નિમિત્ત વિના કાર્ય થતું નથી એ કોને કહેવામાં આવે છે? ઘણા એમ કે ને કે ભાઈ પાંચ સમવાય હોય. એ પાંચ સમવાય કયા? કે ભાઈ જે દ્રવ્ય પોતે, દ્રવ્ય એટલે કે પુરુષાર્થ, હોનહાર, કાલલબ્ધિ, નિમિત્ત અને સ્વભાવ. સ્વભાવ એટલે દ્રવ્ય. તો સ્વભાવ જે દ્રવ્ય પોતે છે એ પોતે જ્યારે પુરુષાર્થ કરે તો એની યોગ્ય કાળલબ્ધિમાં યોગ્ય કાર્ય થાય છે, જેને હોનહાર કહેવાય. પણ નિમિત્ત તો હોવું જોઈએ કે નહીં? સાથે નિમિત્ત હોવું જોઈએ કે નહીં? તો જો એમ કહેવાય, એમ વ્યવહારથી બોલવાની ભાષા છે કે હા નિમિત્ત હોવું જોઈએ, અથવા તો એવા પર પદાર્થ નિમિત્ત હોય જ છે કે જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે. પણ આ કહેવાની પદ્ધતિ કોના માટે છે? એ કોના માટે કહેવામાં આવે છે? એના માટે કહેવામાં આવે છે કે જે નિમિત્ત વ્યવહાર કારણને માનતા જ નથી, જે માનતા જ નથી કે બહાર કોઈ અન્ય પદાર્થ હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? એટલે કે કોઈ અન્ય પદાર્થ પણ એ સમયે આજુબાજુ હોઈ શકે છે એવું કોઈ માનતા નથી, તો એને એમ કહેવાય કે ભાઈ ના, કાર્યની ઉપસ્થિતિમાં એટલે કાર્યના થવામાં સામે અન્ય પદાર્થો પણ ત્યાં હોય છે તો એને વ્યવહારથી નિમિત્ત કહેવામાં આવે છે. પણ જો વ્યવહાર કથનનો, નિશ્ચયના કથનો સમજવા તે ભૂલ છે. પણ જો કોઈ એમ જ માની લે કે હા એનો મતલબ કે કાર્ય થાય ત્યારે આજુબાજુના પદાર્થ હોવા જ જોઈએ, હોવા જ જોઈએ, હોવા જ જોઈએ, ખ્યાલ આવે છે ને? એમ નથી. જ્યારે કોઈ પણ પદાર્થમાં કાર્ય થયું ત્યારે ત્યાં અન્ય પદાર્થ હોય જ છે એવો સિદ્ધાંત બતાવવા માટે ખાલી એમ કીધું કે ભાઈ નિમિત્ત વિના કાર્ય થતું નથી. પણ એનો મતલબ એમ નથી કે કોઈ પર્ટિક્યુલર પદાર્થને તમે લાવવાની કોશિશ કરો કે ભાઈ આ તો જોઈશે જ મને, આ તો જોઈશે જ, એના વગર કાર્ય થશે નહીં. તો આખી દ્રષ્ટિ, આપણું આખું વજન કેના પર વહ્યું ગયું? આપણું આખું વજન સ્વભાવ પર હોવું જોઈતું હતું, પુરુષાર્થ પર હોવું જોઈતું હતું, એની બદલે આખું વજન નિમિત્ત પર વહ્યું ગયું. જેવી રીતના સદગુરુ વગર મારું કલ્યાણ થશે નહીં, સદગુરુના ઉપદેશ વગર જીવને સમ્યક દર્શન થતું નથી, દેશના વગર જીવને પાંચ લબ્ધિ પૂરી થતી નથી, તો ભાઈ સદગુરુને ગોતવા નીકળો. ગુરુદેવ કે ને તો ભાઈ કેટલા ગુરુને ગોતશો? ખ્યાલ આવે છે કે ને? પણ જ્યારે જીવ પોતાનું કાર્ય કરે છે, પોતાના તત્વ વિચાર દ્વારા પોતાના સ્વભાવની નિરપેક્ષતા, સ્વતંત્રતાનો વિચાર કરે છે, તો સામે નિમિત્ત તો આકાશમાંથી પણ ઉતરીને આવે છે, ગમે ત્યાંથી હાજર થાય છે. જેવી રીતના સમ્યક દર્શનના બે પ્રકાર કીધા, એક નિસર્ગ જ અને બીજું અધિગમ જ. અધિગમ જ એટલે કોઈના ઉપદેશથી સમ્યક દર્શન થવું, અને બીજું નિસર્ગ જ. નિસર્ગ જ એટલે કે પૂર્વના કોઈ સંસ્કારવશ, એ પૂર્વના સંસ્કારવશ જીવને તત્વ વિચારમાં ઊંડા ઉતરી જવું અને એનાથી એને સમ્યક દર્શન પ્રાપ્ત થવું. ખ્યાલ આવે છે ને? તો આપણે પૂર્વમાં દિવ્ય ધ્વનિ સમોચરણમાં તો અનેક વાર સાંભળી ચૂક્યા છે ઓલરેડી, તો હવે નિમિત્તને ગોતવાની ક્યાં જરૂરત છે? સાક્ષાત તીર્થંકરના સમોચરણમાં દિવ્ય ધ્વનિ સાંભળેલી છે, અને જો એ સંસ્કાર હશે તો એ તો નિમિત્ત તરીકે મોજૂદ જ છે. ખ્યાલ આવે છે ને? મારે કહેવું શું છે કે નિમિત્ત ગોતવા જવાની જરૂરત પડતી નથી. જ્યાં જીવ પોતાના જ પુરુષાર્થને જાગૃત કરવાની કોશિશ કરે તો નિમિત્ત તરીકે તો કોઈને પણ આરોપ આપવામાં આવે છે, જે અનુકૂળ હોય એને આરોપ આપી દેવામાં આવે છે. કોઈ પર્ટિક્યુલર નિમિત્ત ત્યાં હાજર હોવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. થર્ડ પોઈન્ટ, એવું નથી કે કદી કાર્ય માટે નિમિત્તની રાહ જોવી પડે. બરાબર, આપણે આ જ વાત કરતા હતા ને, એવું નથી કે કદી કાર્ય માટે નિમિત્તની રાહ જોવી પડે, અથવા નિમિત્તો મેળવવા પડે, અથવા નિમિત્ત છે તેથી ઉપાદાનમાં કાર્ય થાય છે. હવે સદગુરુને આપણે ગોત્યા તો શું આપણું કાર્ય થઈ જ જશે? એવું પણ નથી. જ્યાં સુધી જીવ પોતે જ મહેનત ન કરે તો એને કાર્ય ક્યાંથી થાય? આપણે આગળ એક 410મો પ્રશ્ન છે, હા એમાં 410માં શું કહે છે કે જો આપણે જઈએ જરાક, બહુ સરસ ક્વેશ્ચન છે એટલે જરા ક્વેશ્ચન તો વાંચીએ. જો 410માં શું કહે છે કે ભાઈ સંઘની પંચેન્દ્રિય પણું થયું, મનુષ્ય પણું થયું, કર્મનો ઉદય પણ મંદ થઈ ગયો અને સમ્યક જ્ઞાનીનો ઉપદેશ પણ મળી ગયો. ચલો આ ચાર ચાર નિમિત્ત તો યોગ્ય મળ્યા કે નહીં? તો હવે તો મોક્ષ માર્ગ પ્રગટ થશે કે નહીં? ખ્યાલ આવે છે ને? બધું જ તો જેવું થવું જોઈતું હતું, જેવું શાસ્ત્રમાં કીધું છે એવું થઈ ગયું. સંઘની થઈ ગયા, મનુષ્ય થઈ ગયા, કર્મનો ઉદય મન થઈ ગયો, ઉપદેશ પણ મળી ગયો સદગુરુનો. તો હવે તો થવું જોઈએ કે નહીં? કે ના, એમ નથી. જ્યારે જીવ પોતાનું ઉપાદાન જાગૃત કરે ત્યારે તો એને ગમે તે પરિસ્થિતિમાં કાર્ય થઈ જાય છે, અને જો પોતાનું ઉપાદાન જાગૃત ન કરે તો આટલા બધા નિમિત્તો વગર, આટલા બધા નિમિત્તો હોવા છતાં, સોરી વગર નહીં, આટલા બધા નિમિત્તો હોવા છતાં પણ એનું કાર્ય થતું નથી, તો શું જીવને મોક્ષ માર્ગ આ નિમિત્તો વગર પણ પ્રગટ થઈ શકે છે? તો હા, થઈ શકે છે. ખ્યાલ આવે? હવે જયારે 410 વાંચશું ત્યારે આપણે જોશું, આપણે તેના આગળ આ પોઈન્ટ પૂરા કરીએ. તો આપણે શું વાંચ્યું ત્રીજા પોઈન્ટમાં? કે નિમિત્તની રાહ જોવી પડતી નથી. આગળ ફોર્થ પોઈન્ટ, પ્રત્યેક સમયે ઉપાદાનમાં નિશ્ચિત કાર્ય થાય છે અને તે કાળે નિમિત્ત પણ નિશ્ચિત હોય જ છે. જેવી રીતે આપણે પહેલા વાત થઈ ને કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ પ્રવાહમાં અનાદિથી વહી રહ્યો છે અને અનંતકાળ હજી રહેશે. દરેક દ્રવ્યની દરેક સમયની પર્યાય શું થવાની છે એ કેવડી ભગવાને એમના કેવલ જ્ઞાનમાં ઓલરેડી જોઈ લીધેલું છે. તો મારી પર્યાય શું થશે, તમારી પર્યાય શું થશે, મારી આજુબાજુના પૂજ્ગલ પરમાણુની પર્યાયો શું થશે, બધું જ કેવડી ભગવાને જોયેલું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ ઘર જે સમજો, મને ઘર આ રક્ષણ આપે છે, રક્ષણ આપે છે ને, એટલે જીવની રક્ષા થાય છે અને એમાં ઘરના પરમાણુઓ નિમિત્ત છે. બોલવાની ભાષામાં ખ્યાલ આવે છે કે નહીં? તો ક્યાં સુધી નિમિત્ત રહેશે ઘરના પરમાણુઓ, એ પણ કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં આવી ગયું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો દરેક સમયની જ્યાં જીવની પર્યાય નક્કી છે, તો એની સાથે કયું પદાર્થ કે કઈ વસ્તુ નિમિત્ત તરીકે એના પર આરોપ આવશે એ પણ નક્કી છે. કેમ કે અનંત પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચિત છે કે નહીં, અને અનંત પદાર્થો એકબીજાની આજુબાજુ સાથે જ રહેલા છે. તો જ્યાં આ દ્રવ્યની કોઈ પર્યાય થઈ તો કોઈ પર નિમિત્તપણાનો આરોપ આવ્યો, જ્યાં એની કોઈ બીજી પર્યાય થઈ તો કોઈ બીજા પર નિમિત્તપણાનો આરોપ આવશે. એવી રીતના દરેક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયો નિશ્ચિત છે, એનો મતલબ કે ઉપાદાન તો નિશ્ચિત છે પણ નિમિત્ત પણ નિશ્ચિત છે. અને છેલ્લો પોઈન્ટ પાંચમો, દરેક દ્રવ્ય અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે પરિણમન કરે જ છે. કરે જ છે ને? કોઈ દ્રવ્ય પરિણમન વગર રહ્યું છે? અનાદિકાળથી કોઈ દ્રવ્ય પરિણમન વગર તો રહ્યું નથી. પ્રત્યેક સમયે પોતાનું પરિણમન કરે છે. તે પરિણમન પોતે કાર્ય છે. એ પરિણમન એટલે કે પર્યાય, દ્રવ્યની પર્યાય જ કાર્ય છે. અને દરેક સમયના કાર્ય માટે ઉપાદાન અને નિમિત્ત કારણો, અર્થાત ઉપાદાનરૂપ ઉત્પાદક સામગ્રી અને નિમિત્તરૂપ ઉત્પાદક સામગ્રી હોય જ છે. કોઈ સમય તે ન હોય તેમ બનતું નથી. બરાબર ને? આ તો આપણે જોયેલું છે કે દરેક સમયે દરેક દ્રવ્યમાં જે જાતની પર્યાય થાય છે, તો એ પર્યાય કેવી રીતના થાય? કે એ દ્રવ્યમાં એ જાતની યોગ્યતા હોય તો જ એ પર્યાય થાય છે. તો આ યોગ્યતા શું છે? કે ઉપાદાન કારણ છે અથવા ઉપાદાન રૂપ સામગ્રી છે. અને જ્યારે એ દ્રવ્યમાં એ રૂપે કાર્ય થાય છે, તો આજુબાજુના જે અનેક દ્રવ્યો રહેલા છે એમાંથી કોઈક ને કોઈક દ્રવ્યને તો અનુકૂળ હોવાનો આરોપ અપાય જ છે. માટે એમાં નિમિત્તરૂપ ઉત્પાદક સામગ્રી છે. આ દ્રવ્યમાં ઉપાદાનરૂપ સામગ્રી છે, યોગ્યતા છે, તો એમાં નિમિત્તરૂપ થવાની યોગ્યતા છે અથવા નિમિત્તરૂપ થવાની સામગ્રી છે. માટે દરેક દ્રવ્યનું દરેક સમયે જે કાર્ય થઈ રહ્યું છે, એ કાર્ય એટલે કે પર્યાય, એ ઉપાદાન અને નિમિત્તની હાજરી વગર થાય છે એવું ક્યારે બનતું નથી. ઉપાદાનની પણ હાજરી છે અને નિમિત્તની પણ હાજરી છે, છે જ, એની જાતે ઓટોમેટિકલી છે. આપણે એમાં કાંઈ એફર્ટ કરવાની જરૂરત નથી. તો છેવટે બોઇલ ડાઉન શું થાય છે કે ભાઈ જીવે કરવું શું? ખ્યાલ આવે છે ને? છેવટે આપણો મૂળ પ્રશ્ન ત્યાં જ આવીને ઉભો રહે છે કે ભાઈ મારે કાર્ય કરવાના છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, મોક્ષ માર્ગ પર ચાલવાનું છે, મુનિ દશા પ્રગટ કરવાની છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થવાનું છે. તો એના માટે મારે કરવું શું, મહેનત શું કરવી? એના માટે મહેનત એ જ કરવી કે ભાઈ દરેક દ્રવ્યનું દરેક સમયે પોતાની જ યોગ્યતાથી ઓટોમેટિકલી કાર્ય થઈ રહ્યું છે, માટે જીવે કાંઈ જ કરવારૂપ નથી એવું સમજવારૂપ પુરુષાર્થ કરવો. જીવે કોઈ અન્ય પદાર્થમાં કાંઈ કરવારૂપ કાર્ય માની રાખ્યું છે પણ એમ તો નહીં, આખા સિદ્ધાંતને સમજવું, આ સિદ્ધાંતને સમજીને આત્મસાત કરવો એ જ જીવનો સૌથી મોટો ખરેખરો પુરુષાર્થ છે, જેનાથી આ જીવનું કલ્યાણ થઈ શકે છે. ભૂતકાળમાં થયેલું છે અને ભવિષ્યકાળમાં પણ આમ જ થશે. માટે ગુરુદેવ કહે ને, આજે માનો, કાલે માનો કે અનંતકાળ પછી માનો, આ સિદ્ધાંતોને, આ દરેક દ્રવ્યના અકર્તાપણાને માનવું એ જ સુખી થવાનો એક રસ્તો છે. જો આપણે આ 407 અને 408 બે ક્વેશ્ચન આજે જોયા, 409 થી પછી આગળ વાંચશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું લોક. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.